તારીખ 3/2/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 119 અને 120 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 79
છેલ્લો પરિગ્રહ બાકી છે 119 નો થઈ ગયો તો બરો ગુરુદેવની વાણીમાં વાણી પાછળ અપૂર્વતા હતી. ગુરુદેવની વાણી વર્ષો સુધી સાંભળ્યા પછી પણ એમને બેનશ્રીને અપૂર્વતા લાગતી હતી. પોતાની અંદર માં અપૂર્વો અપૂર્વો ભાવો થાય અને એ ભાવોમાં વાણી નિમિત્ત પડે એટલે પણ અપૂર્વતા લાગે.
બરાબર.
અને ગુરુદેવ ના ભાવો પણ અપૂર્વ નીકળતા હોય એવું પણ એમને પોતાને સ્પષ્ટ જ્ઞાનમાં પ્રતિભાસતું હોય દેખાતું હોય. બે વાત બને છે એની અંદર. એટલે ગુરુદેવની વાણી પાછળ એમના ભાવો જે છે એમાં અપૂર્વતા હતી અને પોતાને પણ અપૂર્વતા ભાવમાં ઉત્પન્ન થતી હતી. એ રીતે એની એ વાત કે છે કંટાળો આવે એવું નહીં. અભિપ્રાયમાં તો વાણી નીકળ્યા પહેલા જ એવો અભિપ્રાય હોય કેવા અપૂર્વ ભાવો આવશે એની જિજ્ઞાસા મારી કેવા કેવા એમના અપૂર્વ ભાવો નીકળશે. અપૂર્વ સ્વભાવને નો રસ કેવો પ્રગટ કરશે કેવો પ્રગટ થશે એમની વાણીમાં શું. એવી જ રીતે પહેલેથી તાપીને બેઠા હોય એમને રોજ એનું એ કહે છે એવું નહીં. એવી ગુરુદેવની વાણી પાછળ અપૂર્વતા હતી તેમને તેવું આત્માની અપૂર્વતા આત્માની અપૂર્વતા સ્વભાવની અપૂર્વતા આત્માનો ચમત્કાર આત્મા પોતે ચૈતન્ય ચમત્કારિક વસ્તુ છે. વિચાર કરો તો અહીં સમજી શકાય એવું છે કે ચણાની દાળ જેટલી અહીંયા ખુલ્લી જગ્યા છે જ્યાં પ્રતિબિંબ પડે છે મોટો હિમાલયનું માપ કાઢે આ હિમાલયનું શિખર 25,000 ફૂટ ઊંચું હશે. સેંકડો માઇલમાં પથરાયેલો હિમાલય હોય એને એટલી જગ્યામાં જોઈને એનું માપ કાઢે. એથી લાખો યોજન દૂર ચંદ્ર તારા સૂર્ય છે એના ક્ષેત્ર દૂરવર્તી ક્ષેત્ર છે એનું માપ કાઢે. જગ્યા કેટલી આટલી અને એ પણ અંદર રહીને ત્યાં ગયા વગર જમીનની અંદર 1,000, 2,000, 3,000 મીટર પેટ્રોલિયમ પડ્યું હોય એનું માપ કાઢે આટલો જથ્થો આટલો ડિપોઝિટ ત્યાં પડ્યું છે. અને સોનાની ખાણમાં પથરા સાથે સોનાના પાર્ટિકલ જોઈને આટલા ટન સોનું નીકળશે અહીંથી કેટલું તોલા નહી આટલા ટન સોનું આ ખાણમાંથી નીકળશે એનું માપ કાઢે. આ તો હજી ઊંધું જ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે, ડોળું પાણી છે એમ આટલું પ્રતિબિંબ પડે છે. નિર્મળ પાણી હોય તો કેવું પ્રતિબિંબ પડે? ડોળા પાણીમાં આવું પ્રતિબિંબ પડે. ડોળા પાણીમાં પ્રતિબિંબ પડે, દૂર થી જુઓ ચોમાસામાં તળાવ ભરાઈ ગયું હોય, પાણી ડોળું હોય, દૂર થી જુઓ તો કાંઠાના કાંઠે જે ઝાડ હોય ને એનું પ્રતિબિંબ નીચે પડતું હોય. એવું જ્ઞાન નો અતિશય છે, ચૈતન્ય ચમત્કાર છે. અને મુનિરાજ અંતર્મૂર્ત સ્વરૂપમાં સ્થિર થાય ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ કરે. એક ઘડીનું કોન્સન્ટ્રેશન ગુણોની અનંતતાને પ્રગટ કરી દે, એવું ચમત્કારિક પદાર્થ છે. એટલે વાણીની આત્માની અપૂર્વતા, આત્માનો ચમત્કાર, આત્માની મહિમા બતાવતા હતા. લૌકિક ગુણો દોષમાં ખપે, લૌકિક ગુણો છે તો દોષમાં ખપે. કેમ કે લૌકિક ગુણોમાં તો શુભ ભાવ હોય છે, એ તો દોષમાં ખપે. તો ગુણ કેવા છે? જેમ કે ઈસુ ખ્રિસ્ત એમ કીધું કે તે મને આયા એક એક ગાલે લાફો માર્યો છે, હું તો તને ક્ષમા આપું છું, હજી બીજો ગાલ મારો ખાલી છે. તારી ઈચ્છા હોય ને તારી આકુલતા શાંત થતી હોય મને કઈ વાંધો નથી. લોકો આફરીન થઈ જાય કે આવી રીતે ક્રોધ કરનારને પણ ક્ષમા આપે. ત્યારે અહિયાં જીન માર્ગમાં એમ કહે છે કે એ તો માત્ર શુભ ભાવ છે. શુદ્ધ ભાવ પાસે તો એ અપરાધ છે, શુદ્ધ ભાવ પાસે તો એ અપરાધ છે. આમને ત્યાં કઈ વાત આ કે કોઈ માણસ નિસ્વાર્થપણે લોકોની સેવા કરતો હોય, એમને દાખલો આપ્યો તો મધર ટેરેસાનો, જો એને કાંઈ નથી. લોકોની જગતના કોઈ પણ મનુષ્યના ભેદભાવ વગર આ ભારતનો માણસ છે કે આ પશ્ચિમના દેશનો છે, કાંઈ ભેદભાવ વગર બધા એને માનવ પ્રેમથી કોઈની પણ એ સેવા કરવા તૈયાર છે. અને એમાં જે જરૂરતમંદ છે, ગરીબો છે, એની સેવા કરે છે પ્રેમથી. એને તો મોક્ષ મળવો જ જોઈએ ને, એને શા માટે મોક્ષ ન મળે એમ કે એને ક્યાં પોતાનો સ્વાર્થ છે? લોકો જેને ગુણ કહે છે એને જીનમાર્ગ ને વિષય દોષ કહે છે. કેમ કે એ તો કેવળ શુભ ભાવ છે, એ કોઈ શુદ્ધ ભાવ
નથી.
હા, એ તો થઈ જાય, પણ એ તો એ લોકોને સમજાય નહી એમાં માન કેટલું સેવાય છે. એથી વધારે ખરાબ તો એ છે કે એમાં કરતા બુદ્ધિ ઘણી સેવાઈ જાય છે. હું બીજા જીવોનું સુખ સગવડ ભલું કલ્યાણ કરી શકું છું એવું જે કર્તૃત્વ દ્રઢ થાય છે એની તો ખબર પડતી નથી. એ કર્તૃત્વમાં મિથ્યાત્વ દ્રઢ થાય છે અને એ મિથ્યાત્વ અનંત જન્મ મરણનું બીજ છે એમાં એ કઈ ખબર નથી. એ બહુ દ્રઢ થઈ જાય. કર્તૃત્વ સૌથી વધારે જો નુકસાન થતું હોય તો એ કર્તૃત્વ દ્રઢ થઈ જાય. અને એ મિથ્યાત્વ રૂપી મોટો અપરાધ છે. લોકો જેને ગુણ કે છે ત્યાં પણ આવો મોટો દોષ પડ્યો છે એવી ઝીણી નજર ગુણ દોષ નો સૂક્ષ્મ એનાલિસિસ જૈન દર્શન સિવાય કોઈ કરી શકે નહીં. એવો વિષય છે. પછી એમાંથી બધું થાય, કરતા બુદ્ધિ આવે ને ત્યાં સુખ બુદ્ધિ આધાર બુદ્ધિ. કરતા બુદ્ધિ ના બીજી સાઈડ છે ભોગતા બુદ્ધિ. જેમ રાગ નું બીજી સાઈડ દ્વેષ છે, એક સિક્કાની બે બાજુ જેવી બીજી બાજુ દ્વેષ જ ઉભો છે, એમ કરતા બુદ્ધિ ના સિક્કાની પાછળ ભોગતા બુદ્ધિ ઉભી છે. જ્યાં કરતાપણું આવે ત્યાં ભોગતાપણું એની પાછળ હોય ને હોય છે. એ ભોગતાપણામાં સુખ બુદ્ધિ પડેલી છે, સુખ બુદ્ધિ ની પાછળ આધાર બુદ્ધિ પડે છે. આમ એને લંગર લાંબી લાગેલી છે, શું એ જીવને ખબર નથી. કેમ કે એ જાતનું વિજ્ઞાન ને એ જાતનું સાયન્સ એમની પાસે છે નહીં. શું સારા કાર્યો કરવાનો ઉપદેશ છે? ઉપદેશ બધા આસ્તિકે દર્શનો માં છે. ઉપદેશ તો મુસલમાન અને ક્રિશ્ચિયન માં પણ છે. જ્યાં તત્વજ્ઞાન નહીવત છે એવા ધર્મો ની અંદર પણ ઉપદેશ તો છે. અને જૈન ધર્મ માં પણ ઉપદેશ તો છે, ઉપદેશ બોધ છે ને, ઉપદેશ બોધ ને સિદ્ધાંત બોધ માં ઉપદેશ બોધ છે. આમ તો સુરત માં એક વાત ચાલી ગઈ હતી સ્વાધ્યાયમાં, કેમકે 506 નંબર નો પત્ર એમને લેવડાવ્યો હતો. કૃપાલુદેવ એક બહુ સરસ વાત લખી છે કે સિદ્ધાંત બોધ ને કારણભૂત થાય એવો ઉપદેશ બોધ છે જૈન દર્શન માં. જયારે અન્ય દર્શનો માં ઉપદેશ બોધ છે પણ સિદ્ધાંત બોધ ને કારણભૂત થાય એવો ઉપદેશ બોધ નથી ત્યાં. ઉપદેશ બોધ એટલે સિદ્ધાંત, સિદ્ધાંત બોધ એટલે દ્રવ્યાનું યોગ પરિણમે એવું કારણ બને છે. તો એવું કારણ ક્યારે બને? કે દર્શન મંદ થાય. તો જૈન દર્શન માં ઉપદેશ બોધ છે એ દર્શન મંદ થાય એવો છે, જેથી દ્રવ્યાનું યોગ પરિણમે. એ વાત 866 માં લીધી છે કૃપાળુદેવે. દર્શન મોહની મંદતા અથવા દર્શન મોહની નિવૃત્તિ અને સત્પુરુષ ના ચરણ કમળ, બે ત્રણ વાતો લીધી છે. એ દર્શન દ્રવ્યાનું યોગ પરિણમવાનું કારણ થાય છે. ઉપદેશ બોધ ઉપદેશ બોધ માં ફરક છે. કેમ ફરક છે? ત્યાં કે ત્યાં પદાર્થ નું વિજ્ઞાન નથી. દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ થી પદાર્થ નું કોઈ વિજ્ઞાન નથી. બસ સારું કરો સારું કરો એ જૈન દર્શન ના ઉપદેશ બોધ થી સારું સારું લાગ્યું એટલે લીધું. પણ જૈન દર્શન માં તમથી તમે લીધું પણ એ સારા ની પાછળ શું રહસ્ય છે સિદ્ધાંત બોધ નો એ પકડી ન શક્યા, એમાં ચાંચ ન ઉડી. એટલે જે સારું ફીલ થયું સારું લાગ્યું એવું લીધું ને એના ઉપર વિસ્તાર કર્યો, એનું લોજિક કર્યું, એના ઉપર યુક્તિઓ કરી, હા એ બધું ચાલ્યું. આત્માનો ચમત્કાર અને આત્માની મહિમા બતાવતા હતા. તે વાતને પોતે અંતરંગમાં પોતાના સ્વભાવ સાથે મેળવીને મને નથી દેખાતો તો પણ આત્મા મહિમા રૂપ છે એમ નક્કી કરવું, એ રીતે નક્કી કરવું. શું અંતરમાં મેળવણી થાય તો મેળવણી કરવી, ને ન દેખાતો હોય મેળવણી થાય તો મહિમા ઘણો આવે, નહી તો ન દેખાતો હોય તો પણ મહિમાવંત પદાર્થ છે એટલું તો નક્કી કરવું, એટલો તો નિશ્ચય રાખવો છે. જેમ હીરો ભલે ન ઓળખી શકતા હોય તો પણ હાચવીને રાખવો. સોનાની આપણને કસોટી ઉપર પરીક્ષા ન આવડતી હોય તો પણ હોનામાં દાખીને દાગીના કિંમત તો રાખવી, નક્કી કરવી જ કે ભાઈ આ આટલા હજાર નો એક ચેન છે પણ 5-6 હજાર રૂપિયાની કિંમત થાય, એમ એમને એમ કઈ ગમે ત્યાં મૂકીને હાલતા થવાય નહીં. માથામાં નાખવાનું બકલ 25-50 રૂપિયા નું ગમે ત્યાં મૂકીને બધું મૂકીને ઘરકામ કરે, પણ હોના નો દાગીનો કઈ રેડો મૂકીને ઘરકામ કરાય નહી. એને તો હાચવીને મૂકવું જોઈએ. જો થોડી વાર એને કાઢી નાખવું હોય તો પણ એને ઠેકાણે મૂકવો જોઈએ. મમત્વની એકત્વ બુદ્ધિ છે, શું છે પોતે તપાસવું જોઈએ. પોતાનું દરેક ને પ્રકાર જુદો જુદો આવે. મિથ્યાત્વ એમાં કોમન છે, બધામાં મિથ્યાત્વ છે એ કોમન છે. એ મને નથી દેખાતો પણ આત્મા મહિમારૂપ છે એમ નક્કી કરવું, પૂર્તિ વિચાર કરીને તેમજ શાસ્ત્ર દ્વારા પોતાના વિચારથી અને શાસ્ત્રને માન્ય રાખીને અને ગુરુની વાણી દ્વારા ગુરુની વાણીને પણ માન્ય રાખીને યુક્તિથી અંતર ચૈતન્યનો સ્વભાવ ઓળખીને નક્કી કરે. યુક્તિ પણ દે કે પશ્ચાત દુખતે સુખ નહીં.
છેલ્લે વાત તો પછી ઓળખાણ પર લઈને જ આવ્યો. બોલે યુક્તિથી
સરવાળે ઓળખીને નક્કી કરે. ઓળખવું તો જોઈએ, ઓળખ્યા વગર સાચો મહિમા નહીં આવે. પોતાના ભાવો નું અવલોકન કરીને પરિચય કરે અને પરિચય કરીને ઓળખે. જે સ્વભાવ હોય તે અમર્યાદિત હોય, શું અન્યાય છે એનો. જે સ્વભાવ હોય તે અમર્યાદિત હોય, ભલે અગ્નિ નો તણખો છે પણ એક ચિનગારીમાં બાળવાનો સ્વભાવ અમર્યાદિત છે. સ્વભાવ હોય તે અમર્યાદિત છે, તણખો નાનો છે માટે એની બેદરકારી ચાલે નહીં. આગ લાગી જાય છે, રાંધતા રાંધતા કોઈ તણખો લાઈન લોન ની સાડી ઉપર પડે એટલે સીધી સાડી ને પકડે. એવી રીતે બેદરકારી, તણખો છે માટે બેદરકારી રાખી એમ નહીં. સ્વભાવ એનો અમર્યાદિત બાળવાનો છે. સ્વભાવ હોય તે મર્યાદિત હોય નહી. વળી જે આનંદ ને ઈચ્છી રહ્યો છે તે તત્વમાં અનંત અને અપૂર્વ આનંદ હોવો જોઈએ. પોતે આનંદ ને ઈચ્છે છે, નંદન આનંદ ભર્યો છે એમ ભગવાન કે છે. કેટલો આનંદ ભર્યો છે કે જેની હદ નથી. આનંદ નો દરિયો છે પણ તળિયા વગર નો દરિયો છે. આ બધા મહાસાગરોમાં નીચે તળિયું છે પણ અંદર જે આત્મામાં આનંદ છે, આત્મામાં શાંતિ છે, આત્મામાં સુખ છે એને કોઈ હદ નથી. કેટલો આનંદ છે, કેટલી શાંતિ છે એમ જ્યાં ઉપયોગ અંદર લંબાવે તો ઉપયોગ થંભી જાય એવું છે. ઉપયોગ ની અંદર ઊંડા ઉતરવું પડે ને. ઊંડો 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 જાય ત્યાં અંદર સ્થિર થઈ જાય. એવી રીતે સ્વભાવમાં ઉપયોગ જાય છે. બંધ તો થઈ શકે એવું છે જ નહીં પણ અહીંયા પોઝિટિવલી લ્યો તો જ્ઞાન કેટલું છે કે જેની કોઈ હદ નથી એટલું છે. બેહદ જ્ઞાન હોવાથી આત્માના સર્વ પ્રદેશેથી ઉભરા ઉભરાઈ ને બહાર આવે છે, એના ઉભરા ને પણ ખાળી શકાય એવું નથી. પ્રદેશે પ્રદેશે થી બહાર આવી રહ્યું છે. અકસાય સ્વભાવ પણ એનો અનંતો છે, એટલે સુખ શાંતિ ના આનંદ નો સ્વભાવ પણ અનંતો છે. એ જીવને જોઈએ છે, શાંતિ આનંદ સુખ તો જોઈએ છે. કે છે કે બેહદ અંદર ફેર્યું છે, બહાર નો દરવાજો બંધ કરી દેતો, બહાર ના શટર બંધ કરી દે. પરમાણુ કોણ કેવા છે એનું તારે શું કામ છે, અને બીજા જીવો કોણ કેવા છે એનું પણ તારે શું કામ છે. બે જ પદાર્થ છે, જળ અને ચેતન. આ જીવને અન્ય ની કુતુલ વૃત્તિ છે એ બહિર્મુખ કરે છે, અંતર્મુખ થવાની દિશા બંધ થઈ જાય છે. શું કામ છે, કોઈનું મારે પ્રયોજન નથી. હું આત્માનું કલ્યાણ કરવા નીકળેલો એક જીવ છું. કેવી રીતે લેવું છે કે હું આત્માનું કલ્યાણ કરવા નીકળેલો એક જીવ છું, અને મારે મારા આત્મ કલ્યાણ સિવાય કઈ લેવા દેવા નથી. જગત વિચિત્રતાથી ભરેલું છે, ઉદ્ગળોના પરિણામ અને જીવોના પરિણામ ચિત્ર વિચિત્ર થવું એ જગતનો સ્વભાવ છે. ત્રણે કાળે જગત એમ રહેવાનું છે, મારે એનાથી કાંઈ પ્રયોજન નથી. એમ જગત બાજુથી આંખ નીચે લેવી જોઈએ, તો અંદર ઊંડો ઉતરે સ્વભાવમાં. નહી તો સ્વભાવ બાજુ વળી શકાય એવું નથી, અનાદિથી નથી બોલ્યો. જે આનંદ ને ઈચ્છી રહ્યો છે તે તત્વમાં અનંત ને અપૂર્વ આનંદ ભરેલો હોવો જોઈએ, એનું લોજિક છે. શું એમ હોવું જોઈએ એમ કે તથા આનંદ કોઈ બીજાના આશ્રય ન થાય, સ્વયં થી થાય. કેમ કે બીજી બાજુ ખેંચાતા આકુલતા થાય છે, બહારના તરફ પદાર્થ તરફ ખેંચાતા, જ્ઞાન ખેંચાય તો આકુલતા હરવાર જન્મે છે. અંદર ઠરે તો શાંતિ થાય છે, જેટલો અંદર ઠરે એમાં શાંતિ થાય છે. આમ અનુભવથી યુક્તિથી નક્કી કરે. આમ અંતરમાં પોતે મેળવીને નક્કી કરે, મહિમા લાવે, અને તે બાજુનો પુરુષાર્થ અને અંતર્મુખી પુરુષાર્થ કરે. તે આત્માનું મહાત્મ લાવવાનો ઉપાય છે. આ રીતે ઓળખે તો ખરેખર ન્યાયથી લોજિકથી પરિચયથી ઓળખે તો એનો ખરેખરો મહિમા આવે. અનંત મહિમાવંત પદાર્થ છે, અનંત દિવ્ય ગુણોથી સંપન્ન અને સમૃદ્ધ હોવાથી ગુણોની સમૃદ્ધિ પણ અનંત છે. એવો અનંત મહિમાધારી પદાર્થ છે, એને ઓળખે તો મહિમા પણ એવો જ જોરથી આવે, ઉછળી ઉછળીને આવે. જ્યાં સુધી એ ઉછાળો ન આવે ત્યાં સુધી જગતના જળ પદાર્થોનો મહિમા હજી ગયો નથી. અહીંયા ઉછળો આવે એટલે ઓલો મહિમા જાય, ટળી જાય, એમાં કાંઈ નથી, બધું નકામું છે. અહીંથી અમેરિકાનો આ તો સાંભળેલી, ત્યાં તો આમ છે ને તેમ છે, ત્યાં ગયા એટલે હાવ ભ્રમ ભાંગી ગયો. બધા આના વખાણ કરે છે, અહીં તો કાગડો કાવો કાગડો જોવા મળતો નથી, ચકલા પક્ષી જોવાનો મળે. નવીનતા એ હતી, એટલી જાડી, નહીંતર જાડીમાં તો પક્ષીઓ રહીએ, એનું નિવાસ સ્થાન જાડી ચાર છે, જોવા મળે નહીં. રસ્તા પર કૂતરા જોવા મળે નઈ, આકાશમાં પક્ષી જોવા નહીં, માણસ જોવા મળે
નહીં,
હાવ શું સામ ભેંકાર લાગે બહાર નીકળો એટલે. રેસિડેન્શિયલ એરિયા, ગુજરાત એરિયા, ડાઉન ટાઉન કે છે એ તો આખા મેઇન સિટીનો 5-10% જ ભાગ છે, જ્યાં મોટા મોટા મકાનો છે. બાકી થાવ બધા બેઠા ઘાટના બધા હાઉસ છે લાકડાના. બહારથી તો જરા એની મકાનોની સુંદરતા ન લાગે, અહીંયા તો આપણે બધા બંગલા બધા બહુ ઘાટીલા બધા ટેકનિકલી સુંદર બનાવ્યા હોય છે મકાનો, ત્યાં અંદર અંદર ફર્નિચર બર્નિચર બધું સારું, સફા બફા ગાલી ચાલે છે. બહારથી તો હાવ સાધારણ લાગે, ચીમની કાઢી હોય ને એવું બધું, ચીમની કાઢવી જ પડે ને ચીમની વાળા બધા મકાનો. તાજમહેલ જોયું ત્યારે એવું જ લઈ ગયું, ઇતિહાસ ભણેલા હતા તાજમહેલ ને બહુ જ વર્ણન આવેલું, જોઈ લીધું તો પાણા પર પાણો ખેડકો છે, અમે બીજું કઈ છે નહીં. મુમતાજ ને શાહજહાં ને બે ને ત્યાં ડાયટા, બીજું કઈ નથી, કબ્રસ્તાન જ છે. મકબરો જ કે છે ને, એટલે કબર ઉપર ના મકાન ને મકબરો કે છે ઉર્દુમાં, બીજું કઈ નથી. જગત નું આશ્ચર્ય ભૂલ એમ કે છે, એ જીવતું જગત નું આશ્ચર્ય ભૂલ, કેમ કે એમાં તને મહિમા આવે છે, એ મહિમા કઈ કઈ છે નહી એમાં. એ બધા પ્રમાણે ગમે ત્યારે વિખરાઈ જશે. અમને કોઈ પૂછ્યું કેમ લાગ્યું તમને અમેરિકા, મેં કીધું ફરીને ન આવવા જેવું, નહીં તો સમજણ ભાઈ ફરીને આવવાનું મન થાય, કે ફરીને આવવાનું મન થાય એવું નથી, કેમ કે એવું અહીંયા કાંઈ છે નહીં, આકર્ષણ થાય એવું અહીંયા કાંઈ છે જ નહીં. આકર્ષણ ક્યાં થાય, કે જ્યાં એવા આત્માર્થી જીવો હોય, જ્ઞાનીઓ હોય, ધર્માત્મા હોય, જેની જાતનો સૂક્ષ્મ સત્સંગ ચાલે, સૂક્ષ્મ વિષયો ચાલે અધ્યાત્મના, એવી શક્યતા હોય. ત્યાં કોઈનો અભ્યાસ ન મળે, બધું જાડું જાડું કાંતવું પડે, જાડું કાંતો તો એમ કે ઝીણું પડે છે એવું છે બધું. અભ્યાસ ન મળે કોઈને, પડી નથી, કોક નીકળે, કોક જીવ ભાવના વાળો કોક એકાદો નીકળે, બાકી કાંઈ ન મળે. આત્મા નું મહાત્મ્ય લાવવાનો ઉપાય આ છે, આત્માનું મહાત્મ્ય લાવવું એ તો પરિણામ ખેંચાય એ બાજુ, જેનું મહાત્મ્ય હોય એ બાજુ ના પરિણામ ખેંચાય, જેનો મહિમા હોય એ બાજુનું આકર્ષણ રહે. પ્રશ્ન, જ્ઞાનીની મુદ્રાનું નિધિ ધ્યાસન કરવાથી જ્ઞાની ઓળખી શકાય છે? 172મો પત્ર છે ને, નિધિ ધ્યાસન શબ્દ વાપરેલો એ પ્રશ્નમાં ઉઠાવ્યો છે. સમાધાન, સત્પુરુષની મુદ્રા દ્વારા તેનો આત્મા શું કરી રહ્યો છે તે ઓળખાય છે, પણ પોતાની પાત્રતાની એટલી તૈયારી હોવી જોઈએ ને એમ કહે છે. એટલી યોગ્યતા પાત્રતા માં જે નિર્મળતા આવે છે એ આવ્યા વિના તો માણસનો ચહેરા જેવો માણસનો ચહેરો લાગે, એમ કે બીજી તો કઈ ખબર પડે નહી, પણ જો પોતાની પાત્રતા હોય તો એમના મુદ્રા દ્વારા એમના ભાવો શું ચાલી રહ્યા છે તે ઓળખી શકાય છે, સમજી શકાય છે. ગમે તેવા ઉદયમાં પણ એમની જ્ઞાન ધારા, અંતર્મુખી પરિણામની ધારા ચાલે છે, અને એ ચાલવા અંગેનો એમનો પુરુષાર્થ પણ વર્તે છે. એ પુરુષાર્થને, પુરુષાર્થના જો દર્શન કરે તો મસ્તક નમી પડ્યા વિના રે નહીં. અમે 2070 ની સાલમાં ગુરુદેવ ની હારે ગિરનાર ની યાત્રામાં હતા. 5 મિનિટ ટૂંકે જવું હતું, કરી ટૂંકે રાત રોકાણા હતા, અને ઠંડી કે મારું કામ, પવન નો સુસવાટો બહુ હતો, ઠંડો ઊંચા ઉપર લેવલ ઉપર તો પવન વધારે ઠંડો હોય અને વધારે ગતિમાં પણ હોય, એટલો સુસવાટો કે હાલતા હાલતા પગ ફગી જાય, આગો પાછો પડી જાય પગ, એટલો પવન નો સુસવાટો. અને ઠંડો એટલે કેવો ઠંડો, ગમે એટલા કપડા વિચાર આવે પણ જાણે કઈ નથી પહેર્યું. અને એમના ભગવાન કેવી રીતે નગ્ન દિગંબર અવસ્થામાં વિચર્યા છે એ તમે કહો. દર્શનાચાર્ય મુનિ, દર્શનાચાર્ય ગુફા છે ત્યાં, ફરી ટૂંક કેવી રીતે રહ્યા હશે, અને રહ્યા હશે તો એનો પુરુષાર્થ કેવો કામ કરતો હશે. અમે પાછા માવદમાં હતા એટલે અંધારિયામાં હતા, એટલે ઘોર અંધારું, આપણો હાથ પોતાનો ન દેખાય, હાથનો પંજો ન દેખાય. રાત્રે 3 વાગે ઉઠીને હાલવા માંડ્યું, પૂરી ઠંડી હોય ને 3 વાગે, એ અંધારું ઘોર, પૂરી ઠંડી, બેટરી ના લાઈટે કેડી, ક્યાંક તો પગથિયા ન હોય તો કેડી થી હાલતા હતા, એ બાજુમાં ખીણો, પગ ફગી જાય, પરિણામ ની પરીક્ષા થાય એવું બધું હતું. પુરુષાર્થ ની મૂર્તિ બધા એમના ભગવાન મુનિ દશામાં વિચરેલા, કેમ કે એમના 3 કલ્યાણક થયા છે, ભિક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક, 3 ત્યાં થયા છે. મુનિઓ ને તીર્થંકરો ને એવા પર્વતોમાં વિચર્યા હોય છે, જ્યાં એમને દેહનો વિકલ્પ નથી આવતો, શરીર નો પુરુષાર્થ કેવો હશે. એ ચર્ચાઓ કરતા કરતા જાતા હતા, કે છે કે જો પોતાની પાત્રતા હોય, એટલી તૈયારી હોય, તો એ મુદ્રા દ્વારા એમનો આત્મા અંદરમાં શું કરી રહ્યો છે, એટલે કેવો પુરુષાર્થ કરી રહ્યો છે, એમાં આવી પ્રતિકૂળતાના ટાઈમે એમનો વિશેષ પુરુષાર્થ પ્રગટ થતો હોય તો એ વિશેષપણે દેખાય અને વિશેષ મહિમા આવે. ઉલટાનો વધારે મહિમા આવે. એટલે કહું છું કૃપાળુ દેવ, ભીડના ટાઈમમાં, સંયોગોની ભીડ એવી હોય, એ ભીડામાં ભીડાતા હોય ત્યારે જે પુરુષાર્થથી એનો સામનો કરતા હોય, એ વખતે જ્ઞાનીને જોવાની વધારે મજા આવે છે. એટલે જ્ઞાનીને દર્શન કરવાનું ત્યાં વધારે મોકો મળે છે. સત્પુરુષની મુદ્રા દ્વારા તેનો આત્મા શું કરી રહ્યો છે તે ઓળખી શકાય છે, પણ પોતાની એટલી પાત્રતાની તૈયારી હોવી જોઈએ, તો નહીતર ને ખબર પડે. મને અંતરમાં સત્સ્વરૂપ કેમ પ્રગટે, તેવી સતની જિજ્ઞાસા જેને જાગે છે. હવે શું છે, પાત્રતા ક્યાંથી હોય છે, જિજ્ઞાસા માંથી ને ભાવના માંથી ઉત્પન્ન થયેલી છે. જિજ્ઞાસા કયો કે ભાવના કયો? મને અંતરમાં સ્વત સ્વરૂપ કેમ પ્રગટે એ પોતાની ભાવના છે. મને કેવી રીતે આત્મા પ્રગટે એવી સ્વતની જિજ્ઞાસા જેને જાગે છે, તે જેને સ્વત પ્રગટ થયું છે તેવા સત્પુરુષને વાણી દ્વારા અને મુદ્રા દ્વારા ઓળખી શકે છે. બે નિમિત બે છે, એક વાણી અને એક મુદ્રા. વાણી વખતે પણ મુદ્રા વાણી અનુસાર ભાવો ધારણ કરે છે. આંખ છે અડધા ચોરસ ઇંચ જેટલી પૂરી નથી, પણ સેંકડો ભાવો એમાં ઉઠે છે. કેટલા? સેંકડો ભાવો. પછી મુખ્યપણે આંખ નેત્રમાં વધારે આવે છે, પછી બીજા અવયવ છે, નાક છે, ઓઠ છે, એમાં પણ ફેરફારો થાય છે.
મુદ્રા ઉપર જેટલા ભાવ એટલે વાણીમાં જે ભાવ આવે ચેષ્ટામાં વધારે
સૂક્ષ્મ ભાવ વ્યક્ત થાય છે. વાણી છે એ શરીર થી થોડી દૂર છે, આત્માના પ્રદેશોને સંબંધ છે દેહ સાથે. યોગ વચન યોગ પણ કહેવાય છે અને કાય યોગ પણ કહેવાય છે, પણ બંને યોગમાં ફરક છે. કાય યોગ વધારે સમીપ છે, ભાષાના પૂતગળો થોડા છેટા છે, પણ જીભના હલનચલન અવયવના હલનચલન હોઠ જીભ કંઠ પાળમો દાંત એ ચાર પાંચ સાથેનો સંબંધ છે વાણી છૂટવામાં. એટલે આપણે જે કક્કરના અક્ષરો છે ને એના નામ છે. અમુક હોઠની સાથે સંબંધ ધરાવનારને ઔષ્ટવ્ય કે છે, દાંતની સાથે સંબંધ ધરાવનારને દંતવ્ય કે છે. હા, એ ખબર છે ને? તથોદધન એ દંતવ્ય છે, ને પફ બભામાં એ ઔષ્ટવ્ય છે. કકામાં છે ને પાંચ પાંચ અક્ષરના છૂટા પડ્યા છે, એ પાંચ ઔષ્ટવ્ય છે, પાંચ દંતવ્ય છે. હા, પછી તાળવીએ, તાળવાનું જીભ અડે ને તાળવીએ કે છે, જીભ જ્યાં અડે એ રીતે. તો એ રીતે એ પણ એના નિમિત્તે બાર પૂતગોળો બાર છે. વાણીના પૂતગોળો વાતાવરણમાં ઉભા થાય છે, અવાજના. હા, વાણીનો જે અવાજ છે એ જરાક બાર છે, પણ આટલા અવયવોનું હલન ચલન થાય છે. હા, તો એનેથી એ જ્યારે શરીર છે એ ભાવથી જે મુખ મુદ્રા ધારણ કરે છે એમાં આત્માના પ્રદેશો અને મુદ્રાના પ્રદેશો એકદમ કનેક્ટેડ છે, બહુ નજીક સમીપ છે. એટલે વાણી કરતા પણ મુદ્રાની અંદર ભાવોની અભિવ્યક્તિ વધારે છે, અને એ તો પ્રયોગથી પ્રેક્ટિકલી સમજી શકાય એવી વાત છે. મુદ્રા તો ચોવીસે કલાક રહે છે, એનો ફાયદો છે, એ પણ ફરક છે. પરંતુ પોતાને જ્ઞાનીને ઓળખવાની તૈયારી હોવી જોઈએ. સ્વત તરફની રુચિ હોય તો જ્ઞાની શું કરે છે તે પણ મુદ્રા દ્વારા ઓળખી શકે છે. પોતાની રુચિ, પોતાની ભાવના, પોતાની જિજ્ઞાસા, પાત્રતામાં આ પ્રકારના પરિણામો તીવ્ર હોય અને ઓળખવાની તીવ્રતા હોય, પછી ઓળખવાની પણ તીવ્રતા હોય તો ઓળખી શકે છે. કેમ કે તીવ્રતાની અંદર જ્ઞાન ઓળખવા માટેનો ઉદ્દેશ ધારણ કરે છે, અને એ વખતે જ્ઞાનમાં ઓળખવા માટેનો અવકાશ ખાલી જગ્યા ઊભી થાય છે, એટલે ઓળખી શકાય છે.
ઓળખવા માટે પણ જે ઓળખનાર છે એના પણ આત્માના પ્રદેશો એ રીતે મુદ્રા સાથે કનેક્ટ થાય.
પ્રદેશો કરતા જ્ઞાનની સાથે વધારે સંબંધ છે.
જી,
જ્ઞાનની કારણ કે ઓળખવાનું કામ એ જ્ઞાન ગુણ કરે છે, બીજા ગુણો નથી કરતા. અહીં સુધી રાખ્યા.